જે મોદી રૂપા આટલા બધા મહાજનો ઋષિઓ ને વડીલો બેઠા છે, ગુરુજન પણ છે. હવે મને કઈ ઉપાય બતાવો કે આ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું. પોતે તો ઉપાય શોધી શક્યા નથી, અને સ્વાભાવિક છે કે માણસ પોતે જયારે કોઈ પણ ઉપાય ન મેળવે ત્યારે વડીલો પાસે કે સજ્જનો પાસે, સ્વજનો પાસે પોતે મને આનો કોઈ ઉપાય બતાવો. અને ઉપાય બતાવવાની અંદર પણ લેતી વખતે માણસે અહંકારનો ત્યાગ કરી દીધો. અત્યારે ભરતજી રાજ પરિવારમાં રાજાના સ્થાને છે, છતાંય તો બેઠેલા મિત્રો, વિદ્વાનો, ઋષિઓ પાસે કોઈક સૂઝ, કોઈક માર્ગ શોધી રહ્યા છે. કંઈક આપો, કંઈક બતાવો. આપણા ઘરની અંદર પણ નાનું બાળક હોય અને જો એમ કહે કે આ કરવા જેવું છે, આ ન કરશે તો એ સારું હોય તો બુદ્ધિજીવીએ પંડિતોએ કહ્યું કે બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. નાના બાળક પાસેથી પણ સારી વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ. ક્યારેય પણ પોતાના અહંક તું ડેટા જેવો પાછું એમ કહીને એને ઉતારી ન પાડે. તું ચૂપ રે. નાના છોકરા વાત તો કરી છે તે છોકરી છે. ઘરમાંથી એવો સંસ્કાર જ મળી ગયો છે કે માં કે પિતા એને એક જ શબ્દ કહેતા હશે, ચૂપ રે. એટલે પેલું નાનું બાળક છે 10 વાર બોલ્યું, ચૂપ રે. તો આ બાળકના માનસની અંદર એવી દ્રઢતા કરી જાય ને કે આવો તોછડો શબ્દ, સામા માણસને અપમાનિત કરતો શબ્દ એની બાલ્યાવસ્થામાંથી ઘૂસી ગયો, એને નુકસાન કરશે. સંસ્કાર આપતી વખતે બાળકોની પાસે શું બોલવું અને બાળકોની ઉપસ્થિતિમાં આપણો વ્યવહાર અને વર્તન કેવું હોય એનો ખૂબ વિચાર કરવો. જે કઈ જોયું એના સંસ્કાર એમાં છાપ પડી જવાનો, અને એ પ્રમાણે એ વિકૃતિઓ એ બાળકના માનસની અંદર બાલ્યાવસ્થામાંથી ઉભી જવાની, તો મોટી મુશ્કેલી ઉભી થાય. જેના ગુનેગાર આપણે જ છે એની ફરિયાદ પણ આપણે કરવા બેસી જોઈએ. ત્યાં તો સમજતી આ સાંભળતો નથી, એનું વર્તન આવું ખોટું થઈ ગયું. બાળકના દેખતા પતિ પત્ની ખૂબ અઘરા ઇન્દિરા સામે સામે બોલે ગુસ્સે થાય, પછી બાળક ગુસ્સે થવાનું જ છે. બાલાદપી સુભાષિતમ ગ્રાહ્યમ. નાનું બાળક હોય એને એની પાસેથી સારી વાતનો પણ સ્વીકાર કરી દે. ભરતજી રાજકુળના છે, છતાંય રાજકુળની બહાર પોતાની ઘૂંચ ઉકેલવા માટે, પોતાની સમસ્યાના સમાધાન માટે કોઈ ઉપાય બતાવો. અહીંયા તો સીધા જ કુલગુરુ બેઠેલા જ છે, એટલે કુલગુરુને પણ સંબોધીને કહ્યું, સરળ સભાને સંબોધી, બુજ્ય મોહી ઉપાય. હવે મારી બીજી વાતો સાંભળવી નથી, જે સમસ્યા લઈને આવ્યા છે એનું સમાધાન, એનો ઉકેલ મારે જોઈએ છે. અને મારું દુર્ભાગ્ય છે કે મારું ઘર છે, મારો પરિવાર છે, છતાંય મારે તમારી બાધાની પાસે આની ભીખ માંગી. તો સબ મોર અભાવ, મારું દુર્ભાગ્ય કે હું આનો ઉકેલ નથી મેળવી શક્યો, નથી લાવી શક્યો. આ સમસ્યાનું સમાધાન મને જળતું નથી એ મારું પોતાનું દુર્ભાગ્ય છે. અને દુઃખના સમયની અંદર ખૂબ જ ગૂંચાયેલો માણસ એ ગમે એટલો હોશિયાર ને બુદ્ધિશાળી હોય ને તો પણ પોતાનો નિવેદ પોતાનો નિર્ણય પોતે ના લઈશું. એક આવેશ છે, દુઃખ નો આવેગ છે, એમાં નિર્ણય લેવા જાય તો કઈ ભૂલ થવાની છે. ભૂલ થઈ જાય એવો સંભવ છે. કોર્ટમાં કેસ ચાલતો હોય ને એટલા સમય સુધી કેસ ચાલે ને પછી ક્યાંક થોડી ઉગ્રતા આવે ને એટલે તરત જ એના માટે મુદત પાડી દે કે હવે હમણાં આ કેસને ફરીથી આવે. એક નાનું બાળક, એના કાકા એના ઘરમાં આવ્યા બસમાં. કાકા કાકાના બે ભાઈઓ નીકળ્યા એટલે ઠપકો આપવા આવ્યો એના કાકા. એકદમ ગુસ્સામાં કે આમ કેમ કર્યું? તો પેલું નાનું બાળક હજુ ત્રીજા ધોરણમાં ભણતો. કાકા આજે તમે ગુસ્સામાં છો, કાલે આવજો, તમારી જેવું કાલે વાત કરું. ત્રીજા ધોરણમાં ભણતું બાળક આજે તમે ગુસ્સામાં છો, આજે હું વાત નહીં કરું, તમે કાલે આવજો. તો જેમ એક આવેશમાં આવેલી વ્યક્તિને એને શાંત કરવા માટે સમય આપવો, કારણ કે પોતે નિર્ણય આવેશમાં ન લે છે. ભરતજી પોતાનો નિર્ણય પોતાના દુઃખના આવેગને કારણે શોધી શક્યા નથી, મેળવી શક્યા નથી. અને એટલા માટે કહ્યું તો સબ મોર અભાવ, અમારું દુર્ભાગ્ય છે કે આનો પ્રત્યુત્તર, આનો ઉકેલ મને નથી મળ્યો. અને એને કારણે સૌ સભાજનોની વચ્ચે વશિષ્ઠજી મહારાજની પાસે આ પ્રસ્તાવ મૂક્યો, હવે આપ મને કઈ ઉકેલ આપો. મુનિ સનેહ સુની સનેહમય વચન. ભરતજીની આ વાત પ્રેમથી સાંભળી આખી સભાએ સાંભળી લીધી. અને વશિષ્ઠજી મહારાજને એટલો પ્રેમ જાગ્યો, આ ભરત કેવી વાત કરે છે. જ્યાં કઈ કઈ જેવાએ ભરતજી માટે આખું અયોધ્યાનું રાજ માંગી લીધું, શું મને ખબર નહીં કે એની ક્ષમતા છે કે નહીં રાજ શાસન ચલાવવાની કે રાજની અંદર નિર્ણય લેવાની શક્તિ. તારે જ માગ્યું હશે કે મારા ભરતમાં એક ક્ષમતા છે રાજ શાસન ચલાવવાની, એની જવાબદારીનો ભાર ઉપાડવા માટે, એના નિર્ણયો લેવાની માટેની ક્ષમતા છે. આટલું વરદાન માગ્યું છે કઈ કઈ, અને એની અંદર પાત્રતા છે. અહીંયા આ બધું જાણે માણસ બહુ વિકટ સંકટમાં હોય ને ત્યારે એની બુદ્ધિ ગેરમાં આવી. ઘણી વાર કોઈ ગુસ્સામાં કઈ આ શબ્દો વાપરીએ છીએ, અક્કલ ક્યાં ગઈ છે? તો નિર્ણય લેવાની ક્ષમતા ભરતજીની છે, છતાંય લઈ નથી શકતા. અને બધું જ વિચારીને સ્પષ્ટતા પણ કરી દીધી સભાની મધ્યે વશિષ્ઠ મહારાજ કુલગુરુને. એટલે કુલગુરુને એક સંજ્ઞા મળી, વિનંતી કરી, તમારો ઉકેલ આપો. એટલે ગુરુદેવે પણ જોયું પૂરો પૂરો ઉમગા અનુરાગ કે પ્રેમમય વાણીથી કોઈ ઉગ્રતાથી નહીં, કઈ કોચરી ભાષાથી નહીં. માણસ જ્યારે વધારે પડતો દુઃખી હોય ને ત્યારે એની ભાષામાં એના વ્યવહારમાં પણ ફેર પડી જતો હોય છે. પણ એ વિવેકપૂર્વક ભરતજીએ બધાની સામે માથું નમાવી હાથ જોડીને વિનંતી કરી, વિવેકપૂર્વક કહ્યું કે મારી પાસે કોઈ નિર્ણય લેવાની શક્તિ હવે છે નહીં, એટલા માટે આપ સૌની પાસે, આપની સૌની વચ્ચે બેસીને ગુરુ મહારાજ પાસે આનો નિર્ણય માંગી રહ્યો છું. વશિષ્ઠજી મહારાજ આ વાત સા પ્રેમમય ભરતજીએ કહી, પોતાનો વિવેક વ્યવહાર બરાબર સાચવી રાખીને બોલ્યા છે. અને એટલા માટે વશિષ્ઠજીને પણ પ્રતીતિ થઈ કે ભરતજી જે પ્રમાણે બોલ્યા, જે પ્રમાણે સૌને વિવેકપૂર્વક વિનંતી કરી છે, એટલે એમાં માત્ર પ્રેમ ભરેલો છે. એમાં કોઈ પૂર્વગ્રહ, કોઈ હઠ, દુરાગ્રહ એવું કશું જ નથી. એની અંદર વાસ્તવિકતા છે, કોઈ દંભ, કોઈ આડંબર, કોઈ દેખાવ નથી. અને એટલે કુલગુરુને એમ થયું, ઓહો, આ ભરતજીનો આટલો બધો પ્રેમ છે, એનામાં ત્યાગ અને ભગવાન માટેનું સમર્પણ આટલું બધું છે. આ બધું જ વાંચ્યા પછીથી ગુરુ મહારાજ બોલ્યા છે. ગુરુ મહારાજે વિચાર્યું સ્નેહમય વચન, આ બધું સાંભળ્યા પછીથી વશિષ્ઠજી મહારાજે પણ આખી પરિસ્થિતિનો ત્યાસ કાઢી લીધો. કોઈ પણ વાતાવરણ હોય એને બરાબર નિરીક્ષણ કરીને જોયા પછીથી જ એમાં વચ્ચે પડાય એમને નહીં. નહીતર જો એની અંદર વચ્ચે પડ્યા અને દરમિયાનગીરી કરવા ગયા ને તો ઉપરથી ફસાઈ ગયું. પણ વશિષ્ઠે બરાબર તારણ કાઢી લીધું છે, રામજીની મુદ્રા પણ જોયેલી, મુખ મુદ્રા જોઈ લીધી છે, ભરતજીના પ્રેમને પણ બરાબર માપી ગયો છે. ત્યાર પછીથી ગુરુ મહારાજે એના માટે એક સરસ મજાની ઉપાધિ આપી, કહી સ્નેહમય પ્રેમમય વચન છે ભરતજીના, કોઈ સામાન્ય સહજ નથી, શક્તિહીન નથી. ભરતજી જે કઈ બોલ્યા છે એમાં પ્રેમનું બળ છે, તાકાત છે, અને પ્રેમના બળે બોલી રહ્યા છે. એટલે ગુરુજીને પ્રતીતિ થઈ છે, નહીં નહીં, ભરતજી નિર્દોષ છે, એનામાં કોઈ પણ જાતનો સ્વાર્થ, અંદર ઈર્ષા, છળકપટ નથી જ. સાથે જ ભગવાનને રામજીને પાછા લઈ જવા માટે જ આવ્યા છે. આ બધા જ પ્રકારનો આખો ભાવ નિષ્કર્ષ ભરતજીના વચનોમાંથી નીકળ્યા પછીથી, પ્રેમમય વાણીની અનુભૂતિ કર્યા પછીથી ગુરુ મહારાજ બોલ્યા છે,
તાત બાત પૂરી રામ કૃપાહી રામ વિમુખ સીધી સપને
ઉના ઉમગા અનુરાગ. હૃદયમાં એટલો બધો ભરતજી પ્રત્યે ભાવ જાગ્યો, એટલો જાણે પૂર આવે એટલું નહીં, સમુદ્રમાં ભરતી આવે એટલું પણ નહીં, પણ સમુદ્રમાં સુનામી આવી હોય અને ઉછળતા હોય છે પાણી, એમ ભરતજીના હૃદયના પ્રેમને એટલો બધો ઉછળતો જોઈને જોઈ હમણાં અમને બધાને ભરતજીનો પ્રેમ ખેંચી જશે. પલાણી પુર ઉપજા અનુરાગ, એ અનુરાગ છે, માત્ર પ્રેમ નથી, પ્રેમ કરતા પણ થોડોક આગળ છે. એટલે અને તે તપસ્વી ત્યાગી એક વિદ્વાન જ્ઞાની ને ઋષિ છે, એને આ ભાવ જાગે. પણ અનુરાગ ભરતજી પ્રત્યે એટલો બધો છે કે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય, વશિષ્ઠજી મહારાજ કહે છે ઋષિ જેવા ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો ભરતજીનું માધ્યમ આવશ્યક છે. અને એટલા માટે ભરતજી પણ ભગવાનને મેળવવા માટે આવ્યા છે. જે ભગવાન ભરતજીના પ્રારંભમાંથી છૂટી ગયા છે 14 વર્ષના વનવાસ માટે, એ ભગવાનને પાછા મેળવવા માટેનો ભરતજીના હૃદયનો જે અનુરાગ, જે પ્રેમ છે, એ પ્રેમને બરાબર માપીને ઋષિ જેવા તપસ્વીને પણ હૃદયની અંદર ભરતજી પ્રત્યે ભાવ જાગૃત થયો. આ ભરત છે, આજ સુધી કોઈ નિહાળ્યા નથી. કૈકેયીજીએ પણ માં તરીકે પણ ખોટું માપ લઈ લીધું ભરતજીનું. માં તરીકે ભરતજીનું માપ ખોટું નીકળ્યું ભરતજી માટે. આ બધું આખું સમજ્યા પછીથી, એનો વિચાર કર્યા પછીથી ભરતજીના પ્રત્યે વશિષ્ઠજી મહારાજ ને એટલો બધો ભાવ જાગ્યો છે, એટલો બધો ભાવ કે બસ ભગવાન કરતા જો ભરતજી મળી જાય અને ભરતજી ને જો રાજી કરી લઉં તો ભગવાન રાજી થવાના છે. આમ ભરતજી ના માટે નો આટલો બધો ભાવ જાગૃત થયાથી વશિષ્ઠજી મહારાજ કઈક પોતાના તરફથી એવું કોઈક ઉપાય એવો કઈક એની અંદર એનો ખુલાસો આપવા માટે હવે ઉભા થયા છે વશિષ્ઠજી મહારાજ. પણ વિચાર કરે છે કે નિર્ણય આપીશ તો બંને પક્ષે માન્ય હશે ખરો, એટલે આ બધું જ સમજ્યા પછીથી નિર્ણય બહુ જલ્દી ન અપાય એના માટે વિચાર અને ચિંતન કરવું પડે. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને નિર્ણય આપવામાં ઉતાવળ કરવી નહીં.